તારીખ 15/1/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 33
આત્માને મેળવવાનો જેને દૃઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર અને કરડો પુરુષાર્થ ઉપાડી જ છૂટકો છે. પુરુષાર્થના વિષયમાં માર્ગદર્શન છે. મુખ્ય વાત એ છે કે આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે, આ મુખ્ય વાત છે. જે જીવને એમ લાગ્યું કે આ મનુષ્ય પર્યાયમાં દુર્લભ એવી મનુષ્ય પર્યાયમાં માત્ર સંયોગોની પાછળ જીવન વ્યતીત કરવા જેવું નથી, અથવા ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવોમાં પણ જીવન વ્યતીત કરવા જેવું નથી, પણ આ પર્યાયમાં સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય અવશ્ય કરી લેવા જેવી છે, કરી જ લેવી છે. કોઈ પણ પ્રકારે એટલે યથાર્થ પ્રકારે, પણ યથાર્થ પ્રકારે એટલે ગમે તેમ કરીને એટલે કોઈ પણ પ્રતિકૂળતાથી ભયભીત થઈને માર્ગથી ચલિત થવું નથી. અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર સંયોગો ઉત્પન્ન થાય તો પણ મારા ધ્યેયથી મારે ચલિત થવું નથી, મારું કાર્ય કરે છૂટકો છે એવું જેને દ્રઢ નિશ્ચય થયો છે, આટલું કાર્ય તો અવશ્ય હોવું જોઈએ, અવશ્ય થવું જોઈએ. જ્યાં સુધી વિચારની ભૂમિકા છે ત્યાં સુધી વિચારની ભૂમિકાને યોગ્ય પણ કેટલોક પ્રકાર તો અવિપરીત હોવો જોઈએ. શ્રીમદજી આત્મસિદ્ધિમાં લખે છે, જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય સુવિચારના થી માંડીને નિર્વાણ પદ સુધીની એમાં સંધિ લીધી છે. આત્મજ્ઞાન થાય એવી સુવિચારના હોવી જોઈએ, અથવા જે આત્મજ્ઞાની છે એને અનુરૂપ જ્ઞાન દશાને અનુરૂપ મારી સુવિચારણા હોવી જોઈએ. જે જ્ઞાન સુવિચારણાના ફળ સ્વરૂપે પ્રગટ થાય, અને જો જ્ઞાન પ્રગટ થાય તો સંપૂર્ણ મોહનો ક્ષય થઈને, ચારિત્ર મોહનો પણ ક્ષય થઈને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. જ્ઞાન થતાં તો દર્શન મોહનો ક્ષય થયો, હવે ચારિત્ર મોહનો પણ ક્ષય થઈને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. એવી સુવિચારણામાં એક મુદ્દો છે વિચારની ભૂમિકામાં દ્રઢ નિશ્ચય થવો, તે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અનુસાર આવો નિશ્ચય પણ હોય છે, ભાવનાની સાથે સાથે આવો નિશ્ચય પણ હોય છે કે મારું સ્વરૂપ મારે પ્રાપ્ત કરવું છે, મારા પરમાત્મ સ્વરૂપથી દૂર રહેવું એ હવે મને પોસાતું નથી. અનંત જ્ઞાન અને અનંતનો ભંડાર મોજુદ હોવા છતાં સુખના અનુભવને બદલે દુઃખનો અનુભવ હું કર્યા કરું એ ક્યાં સુધી મને પોસાય? મારામાં છે, હૈયાત છે, સર્વકાળે હૈયાત છે, અત્યારે પણ હૈયાત છે, તો એનાથી દૂર જવું, એનાથી દૂર રહેવું એ જરા પણ યોગ્ય નથી. એની સમીપ જવું યોગ્ય છે. એટલે વિચારની અંદર પણ આવી એક દ્રઢતા ઊભી થાય છે. જેને વિચારની ભૂમિકામાં આવી દ્રઢતા નથી તેને નિર્વિચાર એટલે નિર્વિકલ્પ ભૂમિકા આવવાનો સંભવ પણ નથી. નિર્વિકલ્પ દશા ત્યારે આવે છે કે વિચારની પણ યથાયોગ્ય સ્થિતિ થાય ત્યારે. જો નિર્ણય દ્રઢ થયો હોય, નિશ્ચય દ્રઢ થયો હોય કે મારે સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે, તો એ નિશ્ચય અનુસાર એ કાર્ય કરશે. જ્યાં સુધી એ દ્રઢ નિશ્ચય નહીં થયો હોય ત્યાં સુધી ઉદય જે પ્રકારે પૂર્વકર્મનો ઉદય છે એ ઉદયની અંદર વધારે સાવચેત થઈને સાવધાન થઈને પૂર્વકર્મના ઉદય કરતાં પણ કાંઈક મને વધારે યોગ્ય સ્થિતિ સંયોગની મળે, વધારે મારી કલ્પના પ્રમાણે અનુકૂળ સ્થિતિ સંયોગની મળે, મારી કલ્પના પ્રમાણે બધા સંયોગ ગોઠવાય, એમાં એનો પુરુષાર્થ જોડાશે. જો આત્મપ્રાપ્તિના દ્રઢ નિશ્ચયથી આત્મપ્રાપ્તિને યોગ્ય પુરુષાર્થ કરવામાં ન જોડાય તો ઉદયમાં પુરુષાર્થ જોડાયા વિના રહે. જગતના સર્વજીવોનો એક વાક્યમાં ટોટલ મારવો હોય તો આમ આવી જાય કે જગતના જીવો શું કરે છે, કે જે તે પૂર્વકર્મનો ઉદય છે જેને જેને તે તે કર્મમાં તે જોડાઈ જાય છે અને એ ઉદયની અંદર પોતાની કલ્પના પ્રમાણે ઠીક કરવાનો, વૃદ્ધિ કરવાનો, સાચવવાનો, જાળવવાનો સાવધાનીમાં પુરુષાર્થ રોકાઈ જાય છે. જ્યારે જે ક્ષણે જેવો ઉદય આવ્યો ત્યાં એ જ પ્રકાર ચાલુ થઈ જાય છે. હવે જે આત્માર્થી છે, મોક્ષાર્થી છે, જેને આત્મ પ્રાપ્તિનું પ્રયોજન છે એ ઉદયને ગૌણ કરે છે. જો આ વાત સાંભળ્યા પછી પણ ઉદય ગૌણ ન થયો તો આ વાત એને સાંભળી છે, ભાવથી સાંભળી છે એમ નથી રહેતું. ભાવશ્રુત કહ્યું છે ને, સમ્યક જ્ઞાનને ભાવશ્રુત કહ્યું. અહીંયા કહે છે કે તું સાંભળે છે એમાં કાંઈક ભાવથી સાંભળે છો કે વગર ભાવથી સાંભળે છો? જો ભાવથી સાંભળે છો તો આનું એનું એક લક્ષણ છે કે જે સાંભળ્યું એ કાર્ય કરવામાં તારી સાવધાની આવે, સાવધાનીમાં ફેર પડે. ઉદયમાં જેટલો સાવધાન થઈને રસ લીએ છે એ પ્રકાર ઉપર પહેલાં કાપ પડે છે, પહેલાં એનો કાપ અહીંયા આવે છે ઉદયના કાર્યોમાં. ત્યારે એણે કાંઈક સાંભળેલી વાત લક્ષ ઉપર લીધી, ધ્યાન ઉપર લીધી, એવું કાંઈક ગણવું જોઈએ. પણ જો એમને એમ એ જ પરિસ્થિતિ છે કે અહીંની વાત અહીંયા અને દુકાનની વાત પાછી દુકાને જેમ ને જેમ છે તેમ, એટલા જ રસ્તે એટલા જ પ્રકારથી હૃદયમાં સાવધાન. આ વાત એને સાંભળવા ટાણે એને જે ભાવથી સાંભળવી જોઈએ એવો ભાવ રાખીને એને સાંભળી નથી, ભાવ રાખીને નથી સાંભળી એટલે અભાવો રાખીને સાંભળે છે. સ્પષ્ટ કરીએ તો અભાવો, આપણે નથી કહેતા કે ભાઈ એને એનો અભાવો છે, એ વાત કહેશું તો નહીં ભાવે એને, નહીં ગમે એને, નહીં રૂચે એને. એમ આ વાત સાંભળે, રૂચે, એના પ્રત્યે ભાવ આવે કે આવું જ મને હો, મને આમ જ આત્મપ્રાપ્તિ થાવ, મને આવું સમ્યક દર્શન હો, આવું સમ્યક જ્ઞાન હો, આવી શાંતિ મને હો, તો એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે એમાં પહેલો ફરક પડે એના ઉદયિક ભાવોમાં. સમ્યક દર્શન તો ઉદય રહિત ભાવ છે, અનઉદય પરિણામ છે. બાકીના બધા ઉદય પરિણામ છે અને મોક્ષ માર્ગના અનઉદય પરિણામ છે. તો અનઉદય પરિણામ છે એમાં અત્યારે એ પરિણામ થવા અર્થે કેવી રીતે એની સાથેનો મેળ ખાય છે, વિચારણાના કાળમાં કે ઉદયમાં ફેર પડે, ઉદય ભાવમાં એની સાવધાનીનો ફેર પડે, એ પહેલો એનો લક્ષણ છે કે હવે એને ઉદય ભાવના અભાવ કરવા બાજુની કાંઈક પરિસ્થિતિ ઊભી થશે. નહીતર કોઈ રીતે ઉદય ભાવ છૂટે એવું નથી, કેમ કે ઉદય ચાલુ ને ચાલુ છે, નિરંતર આઠે કર્મનો ઉદય ચાલે છે અને આઠે કર્મનો ઉદય નિરંતર ચાલે છે, એમાં નિરંતર જીવ એમાં જોડાઈને પ્રવર્તે છે. અનંત 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 કાળથી આ પરિસ્થિતિ છે અને એમાં જીવના દુઃખનો પાર નથી. એ વાત પણ સાથે છે કે એને દુઃખ લાગે તો મુક્ત થવાનો ભાવ આવે, પણ વર્તમાન પરિસ્થિતિમાં સંતોષ હોય કે વાંધો નથી, બધી વ્યવસ્થા આપણા નસીબે ગોઠવાયેલી ઠીક લાગે છે ને વાંધો તો આવે એવું નથી, જીવન પર્યંત તો વાંધો આવે એવું નથી, લાગ પડે છોકરાઓનું પણ થોડું ઘણું હાજું કરીને જાશું, આ સુધી તો દેખાય છે. એમ જ્યાં સંતોષ પકડ્યો સંયોગમાં, ત્યાં એને એ સંયોગથી હટવાનો અથવા દુઃખ લાગે છે માટે ખસવું એ પરિસ્થિતિ પુરુષાર્થ નહીં ઉપડે. અહીંયા મુદ્દો એ છે, પુરુષાર્થ નહીં ઉપડે. જવાબદારી વધી, હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. પટાવાળાની નોકરી મળે એના કરતા મેનેજરની નોકરી હોય બેંકમાં જવાબદારી વધે કે ન વધે, કે માત્ર પગાર જ વધારે લેવાનો, આઠ આઠ કલાક બેસીને કામ કરવાનો. પટાવાળો બેંક ખુલે ત્યારે આવે, બેંક બંધ થાય ત્યારે વિયો જાય. મેનેજરે બેંક ખુલે ત્યારે આવે, બેંક બંધ થાય ત્યારે વિયો જાય. એકને પગાર 700 ને બીજાને 7000, શું કરવા? જવાબદારી વધારે છે. એમ અહીંયા વધારે પગાર ચૂકવે છે પુણ્ય. પુણ્યનો એક સંયોગ મળ્યો કે પરમ સત્કાને પડ્યું, પુણ્યનો એક સંયોગ મળ્યો કે સત્પુરુષ કહેવા વાળા મળ્યા, કહેનાર સત્પુરુષ મળ્યા અને પરમ સતની વાત એને સંભળાવી, તો એનો આદર કરીને એને અંગીકાર ન કરે તો એને અનાદર કરીને એને હડસેલો માર્યો છે. અમે ક્યાં હડસેલો મારીએ છીએ, અમે તો રોજ સાંભળીએ છીએ, રોજ વાત સાંભળીએ છીએ. ભાવ તને સાંભળવાનો હોય, ભાવથી સાંભળતો હોય તો તારા ઉદયમાં સાવધાનીનો ફેર પડ્યા વિના. પણ જો વેઠ ઉતારતો હોય, ચાલો આપણે એક કલાક રોજ સાંભળવાનું નક્કી કર્યું છે, સાંભળવું એટલું તો કરવું, એ ઉદય ભાવ. એમાં એટલી સાવધાની કરી નાખી, ઉદય ભાવમાં જેમ સાવધાની કરે છે એમ સાંભળવામાં એક કલાક રહેવું હતું. બરાબર, આપણે એક કલાક આપણે ભલે પછી બીજા ઉદયમાં, ઉદયમાં સાવધાનીનો ફેર ન પડે, પણ સાંભળવા તો બેસવું. તો એ ઉદયમાં સાવધાન છે, એનો પૂર્વકર્મનો પુણ્યકર્મનો ઉદય છે, એમાં સાવધાન થયો છે, આથી વધારે કાંઈ નથી. આ ઉદયમાં તો એમ કહે છે કે તારા ઉદયને ગૌણ કર અને અનુદયના પરિણામ પ્રત્યે તારા પુરુષાર્થને લગાવ, એવો આ ઉદય છે એમ કહેનારે એમ કહ્યું. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એમ કહે છે કે તું તારી સન્મુખ થા, અમારી સન્મુખ થવાનું પણ અમે તને કહેતા નથી, કેમ કે એ પણ ઉદય ભાવ છે. તો બીજા ઉદયની સન્મુખ રહેવાનું કહીએ છીએ, એ પ્રશ્ન રહેતો. એ પણ એક વિચારવા જેવો વિષય છે કે જીવ ઉદયમાં સાવધાન થઈને ઉદયને ઠીક કરવાનો, ઉદયમાં અનુકૂળતા કરવાના પૂમડા વીણે છે. ગુરુદેવ શ્રી પરમાગમ સારમાં એક વાત લે છે કે ઋણનો મોટો વેપાર કરે, લાખો રૂપિયાનો, 5 લાખની ખોટ જાતી હોય એમાં એનું ધ્યાન ન રહે, અને રૂના ઢોકડામાં જે બારદાન હોય એમાં પૂમડા ચોંટો હોય, ચોંટા હોય, વીણમાં બેસી જાય. એમાંથી 500 ગ્રામ રૂ કાઢીને બધાને બતાવતો ફરે, જો આ કોઈનું ધ્યાન નથી, 500 ગ્રામ રૂ બારદાનમાં વીવું જાતું, બારદાન પાછા દેવાના હોય તો એની અંદર રૂ રહી જાય તો એટલું નુકસાન જાય કે ન જાય. કેટલું ધ્યાન રાખવું હોય, ઝીણામાં ઝીણું ધ્યાન રાખવું, તો કે પણ આ 5 લાખની ખોટ ગઈ, અહીંયા ધ્યાન, એ મારું ધ્યાન નથી. કહે છે કે તો વેપાર કરવાને લાયક એમ. જન્મ મરણ એ કોઈ સાધારણ સંયોગ નથી. જન્મ અને મરણ, મરણ એટલે દેહનો વિયોગ, આખા ભવનો વિયોગ, એક સાથે એક ઝાટકે બધાને છોડી દેવાના, તમામ સંયોગને છોડી દેવાના. થોડો થોડો સંયોગ છૂટે, થોડી નુકસાની જાય તો તને પોસાતું નથી, જરાક શરીરમાં માંદગી આવે તો પોસાતું નથી, થોડું નુકસાન જાય તો પોસાતું નથી. હા, એ કારે બધું વીર જાય છે એનું હું, એ ન જાય એનો કંઈક વિચાર કરો એમ કહેવું. મોટો ફેરફાર તો એ છે, ગંભીરમાં ગંભીર પ્રસંગ મરણનો છે જે માણસોને, મનુષ્ય કોઈ પણ પર્યાયમાં. એ કેમ છૂટે, એનો ઉપાય કેમ થાય, જન્મ મરણ ફરીને એના દુઃખ ન થાય, એ નુકસાની સામું જોવું નથી, અને થોડું થોડું ફેરફાર થાય એને એમાં રોકાઈ રહેવું છે, એમાં એમાં ઉપયોગને રાખવો છે, એમાં જ જીવન વ્યતીત કરવું છે. એને 5 લાખની ખોટ સામે જોવું નથી, અને પૂમડા વીણવા છે. આવી બુદ્ધિની અલ્પતાનું એ પ્રદર્શન છે. એટલે શ્રીમદજીએ મુમુક્ષુનો વ્યાખ્યા એવી કરી છે કે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, વિચારવાન જીવ એટલે જે અનંતકાળનો વિચાર કરે છે એવો જીવ, કે ભાવિ અનંતકાળ મારો કેવો જશે, એ અનંતકાળ બરાબર સુયોગ્ય પ્રકારે વ્યતીત થાય એનો પાયો નાખવો છે. તો એનો પાયો વિચારની ભૂમિકામાં પહેલો વહેલો આ નાખવો છે કે એક દ્રઢ નિશ્ચય કરવો છે, દ્રઢ સંકલ્પ કરવો છે કે મારે આત્મ પ્રાપ્તિ શીઘ્રમાં શીઘ્ર, કેમ કે આયુષ્યનો તો કોઈ નિશ્ચિત આયુષ્ય નથી, દેવલોકમાં વગેરેમાં નિશ્ચિત આયુષ્ય છે, એક તિર્યંચ અને મનુષ્યમાં નિશ્ચિત આયુષ્ય નથી. નિશ્ચિત એટલે 100 અંદાજ નિશ્ચિત, પણ હોય હો બધા કાઢે એવું નહીં, અનિશ્ચિત. મેક્સિમમ લિમિટ તો આપેલી જ છે, પણ મિનિમમ લિમિટનો કોઈ ઠેકાણો નથી. બાળપણ ભાર યુવાની હોય, ગમે એવું શરીર તંદુરસ્ત હોય, ગમે ત્યારે દેહ ત્યાગ થાય છે જીવને, આયુષ્યનું કોઈ નિશ્ચિતપણું નથી. એટલે શીઘ્રથી શીઘ્ર બને એટલું વહેલું મનુષ્ય પર્યાય પૂરી થાય એ પહેલા જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે, થયો છે જેને, તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર અને કરડો પુરુષાર્થ ઉપાડે જ છૂટકો છે. અનુકૂળતા હોય તો હું સ્વાધ્યાય કરી શકું, અનુકૂળતા હોય તો મને બીજા સંયોગની ના વિકલ્પો ઓછા આવે, અને અનુકૂળતા હોય તો મને પુરુષાર્થ ઉપડે, એ આ માર્ગ નથી. આત્માના અંતર્મુખનો માર્ગ બારમાં રહેલી અનુકૂળતા અને પ્રતિકૂળતાથી નિરપેક્ષ છે, એની અપેક્ષાએ જોડાયેલો આ માર્ગ નથી. એની અપેક્ષા રાખીને કોઈ પુરુષાર્થ કરે, કરવા ચાહે, તો પુરુષાર્થ થઈ શકતો નથી. ચાલો મૂડી બરાબર હોય, વ્યાજની પૂરતી આવક હોય તો નિવૃત્ત થઈને સોનગઢ રહીએ, અને તો કંઈક આત્માનું આપણે કલ્યાણ કરી શકીએ. નહીં થાય કોઈ દેહ, નહીં થાય. પાયો ખોટો છે, મૂળમાં પાયો ખોટો છે. આધાર લીધો છે એને મૂડીનો અને વ્યાજનો, એને આત્માનો આધાર લેવાનો અવસર ક્યાં આવ્યો? જેને નિશ્ચય થયો છે એને નિશ્ચય એવો થાય છે કે વર્તમાન કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ હાલતમાં, વર્તમાન વર્તતી હાલતમાં મારે મારા આત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જ છે. કોઈ પણ હાલત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની હો, આ નિશ્ચય હોવો જોઈએ. એટલે સંયોગોથી નિરપેક્ષ થઈને નિશ્ચય છે એનો, કે સંયોગોના આધારે મારો નિશ્ચય નથી. શું કરીએ, એવા સંયોગો ગયા કે પછી ઉપાધિમાં મગજ પરોવાયેલું રહેતું હતું, એ ઉપાધિ હટે નહીં ત્યાં સુધી એમાંથી કાંઈ બીજું સૂજે એવું નહોતું. એટલે કાંઈ થતું નથી, વાંચન વિચાર શ્રવણ કાંઈ ચાલતું નથી, એકલી ઉપાધિમાં ટેન્શનમાંથી બહાર નીકળાતું નથી. એમ કે એને એમ કે છે કે ભાઈ, પહેલી નારકીથી માંડીને હાથમી નારકી સુધીના જીવો સમ્યક દર્શન પામે છે. અહીં તો પહેલી નારકીનો સહસ્ત્રાંશે નથી તને પ્રતિકૂળતાનો. શ્રીમદજી એ લખ્યું છે ને, રામના 14 વર્ષના વનવાસનો એક દિવસ પણ અહીંયા પ્રતિકૂળતાનો નથી, અને ગજ સુકુમારના ધ્યાનની એક પળ જેટલો પણ અહીંયા પ્રતિકૂળ સંયોગ નથી. આ પુરુષોની વાત કરી, જેણે એ સ્થિતિમાં પણ પુરુષાર્થને ઉપાડ્યો, તો જો તને પુરુષાર્થ ઉપાડવામાં પ્રમાદ થતો હોય તો સત્પુરુષના આચરણને સંભાળ. સત્પુરુષના મહાપુરુષોના આચરણને સંભાળીને તારા પુરુષાર્થની જાગૃતિમાં કે કોઈ પણ પ્રતિકૂળ સંયોગ હો, મારા આત્માને ભૂલવાની વાત નથી. અહીં તો ઉલટું વેન્સરી કહે છે, કે ઉલટાનો પ્રતિકૂળ સંયોગોમાં તીવ્ર અને કરડો પુરુષાર્થ, અનુકૂળ સંયોગોમાં પુરુષાર્થ ચાલે, એના કરતા પ્રતિકૂળ સંયોગોમાં પુરુષાર્થ વધુ ચાલે છે. યોગ્યતાવાન જીવને, જે પાત્રતાવાન છે, યોગ્યતાવાન છે, એની પાત્રતાનું આ લક્ષણ છે કે એને તો પ્રતિકૂળ સંયોગોમાં ઉલટાનો પુરુષાર્થ તીવ્ર થાય છે અનુકૂળતા કરતા. એટલે પુરુષાર્થ કરનારો જીવ પ્રતિકૂળતાથી ભયભીત થવાને બદલે, એ પ્રતિકૂળતા આવશે તો મારો પુરુષાર્થ વધારે કાર્ય કરશે એવી એને અંદરમાં પોતાના યોગ્યતાની પ્રતીતિ હોય છે, વિશ્વાસ હોય છે. એને કદી એવું નથી હોતું કે પ્રતિકૂળતા આવશે તો શું થશે, હું કેમ મારું કાર્ય કરીશ, એ વાત એને કદી એ રીતે એ પ્રકારે વિચારમાં આવતી નથી. પાત્રતા ન હોય ભયભીત થઈ જાય છે, પાત્રતાવાનને કોઈ પ્રકાર આવતો નથી. પછી જ્ઞાનીઓ ને મોક્ષ માર્ગમાં રહેલા મુનિઓ તો પાત્રતાથી આગળ છે, ખુદ મોક્ષ માર્ગની અંદર વિચરે છે, એને તો પ્રતિકૂળતા આવે ત્યારે પુરુષાર્થ વધુ ઉપડે જ છે, સહજ જ પડે, એને નહીં ઉપડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો. એટલે અનુકૂળતામાં જે લપસતો નથી, બે વાત સાથે સાથે લઈ લીધી, ત્યારે પ્રતિકૂળતાની વાત આવે છે ત્યારે, કે અનુકૂળતામાં જે રંગાઈ જતો નથી, અનુકૂળતાના રંગે રંગાઈ જતો નથી, અને પ્રતિકૂળતામાં જે ભયભીત થઈને આત્મકાર્યને છોડી દેતો નથી, ઉલટાનો તીવ્ર પુરુષાર્થ કરે છે, એવું પહેલેથી નિશ્ચયની સાથે સાથે આ વાત પણ સાથે જ હોય છે. એકલો માત્ર આત્મ પ્રાપ્તિનો નિશ્ચય કર્યો છે એમને, બંને પડખા વિચારી લીધા છે નિશ્ચય કરવા વાળા જીવે, કે અનુકૂળતા આ માર્ગમાં થાય, આ માર્ગે ચાલનારને પુણ્યનો ઉદય હોય તો એ તો સાધારણ ઘાસફૂસ જેવી વાત છે. જેમ સારું અનાજ પાકવાનું હોય એને ઘાસ પણ વધુ ઉતરે, મોળો પાક થાય ત્યારે ઘાસે ઓછું ઉતરે, અને પાણી ઘણું પીડ્યું હોય ત્યારે ઘાસ પણ ઘણું ઉતરે, અનાજ થાય નીચે રાડબ થાય ને, તો એ તો સહેજે છે કે જેનું ગુંડું વજનદાર હોય એને ઝીલનાર રાડું પણ મજબૂત જ હોય છે, તો એમાં કોઈ મોટી વાત નથી. એના માટે કાંઈ મેં પુરુષાર્થ કર્યો નથી ને એના માટે મારે કોઈ વાત એનો આધાર લેવાનો પ્રશ્ન નથી. અથવા અનાજ છે એ મનુષ્યને ભોગવવા યોગ્ય છે, ઘાસ છે એ કોઈ ખાવા યોગ્ય ચીજ નથી, અનાજ ખાવાની ચીજ છે, એ મારી શાંતિ ને મારો આનંદ ભોગવવાનું હું આત્મા છું, પુણ્યને ભોગવનારું નથી. પુણ્ય તો એક બાજુમાં રસ્તામાં આવતી ચીજ છે, આવો તો ભલે ન આવો તો ભલે, એની સાથે મારે આધાર આદેશ સંબંધ રહેતો નથી, એ પૂર્વ કર્મકૃત છે. આઠમના પત્રમાં 24મા વર્ષમાં શ્રીમતી એ વાતની પોતાની દશાની વાત કરી છે. એમને જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું સમ્યક પ્રકારે, તે વેદન કરવું એટલે તેમાં જોડાઈ જવું એમ નહીં, પણ તેનાથી ભિન્ન રહીને પોતાને જ્ઞાન દશા પ્રગટ થઈ છે. ભાદરવા મહિનો છે, 24મા વર્ષમાં ભાદરવા આવત આઠમ પરિશ્રમ તો શુદ્ધમાં આવે છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે વેદન કરવું, તે જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. જ્ઞાની પુરુષોનું આચરણ અમને વર્તે છે, અમને અજ્ઞાની જીવોનું આચરણ અત્યારે વર્તતો નથી એમ કે છે, પોતાની દશાની વાત કરે છે. હવે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એનો અર્થ શું એ પોતે ખોલ્યો નથી, એટલે સ્પષ્ટ કરે છે. અર્થાત કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, અનુકૂળતામાં સ્નેહ રહ્યો નથી, ચાલો ઠીક થયું આ બધું અનુકૂળ થઈ ગયું, જે સંસારમાં સ્નેહ રહ્યો નથી અથવા જે સંસારમાં લગવાડ રહ્યો નથી કે આ મારો સંસાર છે, આ મારા સંયોગો છે એવું જેને રહ્યું નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. એ સંસારમાં લગવાડ નહીં રહેવા છતાં એ કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને એ પ્રવૃત્તિ ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. વેદન થયા કરે છે અર્થાત કે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ અનુકૂળતા વધારી દઉં, આ પ્રતિકૂળતાને માત્ર જ્ઞાતા છું એમ એમ વેદે છે, સમભાવે સમ્યક પ્રકારે એને વેદે છે. ઓછું વધતું કરવાની જેને ઈચ્છા નથી, ઈચ્છા ઉત્પન્ન થતી નથી, આની વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું તે સનાતન આચરણ છે, ઉદયમાં આની વૃદ્ધિ કરવાની ઈચ્છા ન થવી અને ઉદયની પ્રવૃત્તિમાં પ્રવર્તાય તે જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. કેવી રીતે વાત લીધી છે? જે સંસારમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે કે હવે આમાં કઈ માલ નથી, તેવા સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. કોઈનું કારણ બનીને કાર્ય કરીએ, કોઈ અમને કારણ બનાવે, અમારા કાર્યનું કારણ બને એમ ઈચ્છીએ એ કાંઈ અમે ઈચ્છતા નથી. કોઈથી અપેક્ષા રાખતા નથી અને કોઈ અમારી અપેક્ષા રાખે ઈચ્છતા પણ નથી. તેનાથી નિવૃત્તપણું જ આ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમપરિણામે વેદન કરીએ છીએ. સમપરિણામે વેદન કરીએ છીએ ઉપર એમ લીધું કે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું તે જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. કેવી રીતે વેદન કરવું તે સનાતન આચરણ છે. સમપરિણામે વેદન કરવું તે સનાતન આચરણ છે. એમ કરીને થોડીક પોતાની અસ્થિરતાની પણ વાત કરી છે કે ક્યારેક ખેદ થાય છે, ક્યારેક વિશેષ ખેદ થાય છે, તો પણ તેમાં જ્ઞાતા દ્રષ્ટાપણું પણ ઉપસ્થિત છે. એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે ને એ આચરણ અમને ઉદયપણે વર્તે છે. બધાથી અમે ઉદાસ છીએ, અત્યંત વિકટપણું થાય તો તે પણ અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય હોય તો એમાં પણ ઉદાસીનપણું એ જ અમારો જ્ઞાનીઓનો ધર્મ છે એમ કે છે. અને તે આચરણ તે જ સનાતન ત્રણેય કાળના જ્ઞાનીઓનો માર્ગ છે ને એ માર્ગે અમે પ્રવર્તીએ છીએ. એટલે જેને નિશ્ચયમાં માનસિક તૈયારી થઈ ગઈ કે ઉદયની અનુકૂળતામાં લપટાવું નથી, લપસવું નથી, અને પ્રતિકૂળતા આવે તો ઉલટાનો પુરુષાર્થ ઉગ્ર થવાનો, એ જ મારું કાર્ય છે, એ પ્રકારે હું તો ઉપડીશ, એને પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર અને કરડો પુરુષાર્થ ઉપાડે જ છૂટકો છે એ એના દ્રઢ નિશ્ચયની સાથે સાથેનો જ નિશ્ચય છે. તેથી લાયક જીવ, પાત્ર જીવ છે તે અનુકૂળતામાં પોતાના આત્માને નુકસાન કરવાને બદલે ઉલટાનો લાભ. રત્નકરણ શ્રાવક આચારમાં મૃત્યુ પ્રસંગને મહોત્સવની ઉપમા આ દ્રષ્ટિકોણથી આપી છે. મૃત્યુ મહોત્સવ દુનિયામાં ભાવ્યું છે, મૃત્યુને મહોત્સવ કહેવાયું. જગત તો એમ કે કાણ માંડવી, મૃત્યુ થાય તો કાણ માંડવી, એમ કે શું કે કાણ માંડવાનો લોકને લોકોત્તર માર્ગમાં આ ફરક છે. લૌકિક માર્ગથી લોકોત્તર માર્ગનું બધું ઊંધું છે, ઉલટું છે. લૌકિક માર્ગ ચાર ગતિમાં રખડવાનો માર્ગ છે અને આ ચાર ગતિમાંથી મુક્ત થવાનો માર્ગ છે લોકોત્તર માર્ગ. તો કહે છે કે મૃત્યુ સુધીની પ્રતિકૂળતા આવે તો મારો પુરુષાર્થ વિશેષ વિશેષ અંદરમાં કામ કરતો થાય, એવો એક પ્રસંગ છે, એક તક છે, એ કોઈ મને નુકસાન કરે એવો પ્રસંગ છે નહીં એવું માનવાનું કોઈ કારણ નથી. સહજપણે કૃત્રિમતાથી નહીં, સહજપણે પ્રતિકૂળતાના કાળે તીવ્રમાં તીવ્ર પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે. કેટલા જ્ઞાનીઓ તો નિર્વિકલ્પ દશામાં દેહ ત્યાગ કરે છે. એટલો પુરુષાર્થ ખ્યાલ આવી જાય શરીરના ફેરફારોથી કે હવે દેહ ત્યાગની ક્ષણ નજીક છે, તો એકદમ પોતાના ધ્રુવ આત્મામાં સ્થિર થઈ જાય છે એનો ઉપયોગ. એટલો પુરુષાર્થ ધારા તો ચાલતી હોય છે, પણ એવી ઉગ્રતા આવે પુરુષાર્થની કે આ બાજુ દેહ ત્યાગ થાય તો આ બાજુ ચૈતન્ય ગોળો ભાવે પણ છૂટતો હોય, પ્રાણ છૂટે એની એને ખબર પણ ન પડે કે આ દેહ રહ્યો કે ગયો, એને ખબર ન પડે. નિર્વિકલ્પ ઉપયોગમાં છૂટી જાય, દેહ ત્યાગ થઈ જાય, દેવલોકમાં જાય, સમાધિ મરણે ત્યાં ઉપજે ત્યારે એને સીધો જ ખ્યાલ આવી જાય કે મારી હયાતીમાં કાંઈ ફેર પડ્યો નહીં. જ્ઞાન ધારા ચાલુ રહે છે એને પણ સમાધિ મરણ છે અને એને પણ દેહ ત્યાગ થાય છે જ્ઞાન દશામાં, ત્યારે આત્માના ભાન સહિત હોય છે, શરીરથી સંબંધ છૂટ્યો છે, પણ મારો આત્મા અખંડ આનંદ જ્ઞાનાનંદ અખંડ છે, મારા સ્વરૂપમાંથી કાંઈ છૂટ્યું નથી, હું હૈયાત છું, મોજૂદ છું, મારી હૈયાતીનો અનુભવ હું કરું છું, જ્યાં ઉપજે છે ત્યાં એ સળંગપણે એ ભાવે નહીં છે જાગૃતિ. સમાધિ મરણે દેહ ત્યાગ કરનારને નવું જીવન સવાન સમાધિમય હોય છે, ત્યાં પણ સમ્યક જ્ઞાનની સમાધિ એને ચાલુ છે. જે સમાધિમય જીવન જીવે છે તેનું મૃત્યુ પણ સમાધિમય, જેનું મૃત્યુ સમાધિ સમાધિ પ્રપણે થયું છે એનું નવું જીવન પણ સમાધિ એને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નથી, એનું નામ સમાધિ. આવો અલૌકિક માર્ગ જેની કિંમત ન થાય એવો માર્ગ છે. શેમાં શેનેથી એની કિંમત આંકવી? જગતમાં તો એવો કોઈ પદાર્થ નથી કે જેના જીવન મરણની અંદર પણ કાંઈ ફેર પડે નહીં, એવી ને એવી પોતાની હયાતીને વેદે અનુભવે. એટલી કિંમત જેને આવી છે, સર્વોત્કૃષ્ટ કિંમત જેને આવી છે, એ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં કેમ ખેંચાતો નથી કે એનાથી વધારે ખેંચાણનો વિષય એના વિચારમાં દ્રઢપણે નિશ્ચિત થયેલો છે. માટે કે આથી પણ એક કિંમતી ચીજ છે જેના ખેંચાણમાં રહેતા, જે બાજુના પુરુષાર્થમાં રહેતા, જગતની અનુકૂળતા અને પ્રતિકૂળતાની એને કિંમત ઘટી જાય છે. જગતના પ્રસંગોની કિંમત એટલી ને એટલી રહે અને આ બાજુ આત્માનો પુરુષાર્થ ચાલે એવું કદી કોઈને બની શકતો નથી, એની કિંમત ઘટી જ જાય છે. એનો સમજણનું ફળ આટલું એને આવે છે. આટલું તો સમજણના કાળમાં ફળ આવે છે કે જગતના પ્રસંગોની, જગતના પદાર્થોની કિંમત ઘટીને, અનુકૂળતા પ્રતિકૂળતાની કિંમત ઘટીને એને પોતાના આત્મકાર્યની અને આત્માની કિંમત જેને વધી છે. હવે એવો મુમુક્ષુ, આવો જેને નિશ્ચય થયો છે પુરુષાર્થનો અને પુરુષાર્થમાં પ્રતિકૂળતા બાધા નથી કરી શકતી, એવો જેને નિશ્ચય થયો છે. એ તો પુરુષાર્થનો નિશ્ચય કરે કે મારે પુરુષાર્થ કરવો છે, પણ પ્રતિકૂળતા આવે ત્યારે વળી બીજી વાત, એમ જેને નથી તેને તે જીવ સદગુરુના ગંભીર અને મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય એવા રહસ્યોથી ભરપૂર વાક્યોનો ખરો મુમુક્ષુ, આવો ખરો મુમુક્ષુ, ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. એક વાક્યની અંદર ઘણી વાતો લખી નાખી છે. સદગુરુના વાક્યો કેવા છે? ગંભીર વચનો છે. વચન તો વચન છે, પણ વચનનું વાચ્ય છે એનું ઊંડાણ ઘણું છે, અને કહેનારના લક્ષમાં એ વાચ્ય હોવાથી એ વચન પણ ગંભીર છે એમ કહેવામાં આવે છે. એવા તો ઘણા નમૂના છે, થોડામાં જાજું કહી દે એવા ઘણા નમૂના છે. આપણે શ્રીમદજીની પંક્તિ લીધી ને, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન. સુવિચારણામાં ઘણી વાતો છે. જ્ઞાન દશાને કેવી જ્ઞાન દશા હોય એને ઓળખે, એ જ્ઞાન દશાને અનુરૂપ પોતાના વિચારો જે થવા લાગે એને સુવિચારણા કહે છે. જ્ઞાન દિશા જ્ઞાન દશાથી વિરુદ્ધ જાય એને કેવી રીતે જ્ઞાન દશા પ્રગટે, એને અનુકૂળ થાય એને જ્ઞાન દશા પ્રગટે, એને અનુરૂપ થાય એને જ્ઞાન દશા પ્રગટે. તો એને મુખ્યમાં મુખ્ય પ્રત્યેક ઉદયના કાળમાં આત્માના હિતનો દ્રષ્ટિકોણ છે. જ્ઞાન દશા તો આત્માનું હિત છે, આત્માના હિત અહિતનો દ્રષ્ટિકોણ નિરંતર સાથે ને સાથે રહે એટલી જાગૃતિ આવે વિચારણાના કાળમાં. જેને હિત અહિતની ખેવના થઈ છે વિચારણાના કાળમાં, દરકાર જાગી છે, એને મારું હિત થાય છે કે મારું અહિત થાય છે એ વિચાર મુખ્ય થઈ જાય છે. જ્યાં સુધી જીવ આત્માર્થી કે મોક્ષાર્થી થતો નથી ત્યાં સુધી એને સંસારમાં પદાર્થોમાં સંસારના પદાર્થોમાં લાભ નુકસાન થાય છે એ દ્રષ્ટિકોણ નિરંતર રહે છે. કોઈની સાથે સંબંધ રાખવો હોય કે બગાડવો હોય તો પણ પહેલાં એ વિચાર કરે છે કે આપણને નુકસાન કેટલું જાય, આપણને કંઈ લાભ થાય કે નુકસાન થાય, આપણા વેપારને કંઈ લાભ થાય કે નુકસાન થાય, આપણી આવકને કંઈ લાભ થાય કે નુકસાન થાય એ પહેલાં વિચારી લેશે. કેમ કે એને ત્યાં લાભ નુકસાનનો દ્રષ્ટિકોણ ગયો નથી, કોઈ જીવને જતો નથી. દરેક જીવને સંસારના પ્રયોજનની મુખ્યતા છે ત્યાં પ્રયોજનનું સંસારના લાભ નુકસાનને પહેલાં જોઈ લે છે, પછી એને કઈ બાજુ ચાલવું એમ નક્કી કરે છે. આ સંસારાર્થી છે અને મોક્ષાર્થી નથી. મોક્ષાર્થી જીવ આત્માર્થી જીવ આત્માને લાભ નુકસાન કઈ રીતે થાય ને કઈ રીતે ન થાય એ વાતને સદાય સાથે મુખ્ય કરીને રાખે છે, એ દ્રષ્ટિકોણથી ચાલે છે. અને એને એવા જીવને સદગુરુના ગંભીર વચનો અને મૂળ વસ્તુનું સ્વરૂપ સમજાય, આત્માનું ધ્રુવ સ્વરૂપ પરમ પરિણામી ભાવ સ્વરૂપ છે એ સ્વરૂપ સમજાય, એવું જેમાં રહસ્ય છે, ભરપૂર રહસ્ય છે જે વચનોની અંદર જે વાક્યોની અંદર ઘણી ગંભીરતા છે, આત્માનું હિત થાય એવી વાત છે અને આ મૂળ આત્મ સ્વરૂપ સમજાય જેનાથી પોતે અજાણ્યો છે અને જે અજાણ્યો હોવાને લીધે જેનાથી પોતાને ચારે ગતિના પરિભ્રમણનું દુઃખ છે, વર્તમાન દુઃખ પણ એને લીધે જ છે, બીજાને લીધે નથી, સંયોગની પ્રતિકૂળતા અનુકૂળતાને લીધે દુઃખ નથી. ખરેખર ખરેખર દુઃખ એને પોતાને પોતાના સ્વરૂપના અજાણપણાને લઈને પોતાના અજ્ઞાનને લઈને. પોતાના સુખ ભંડારને ભૂલ્યો છે એટલે દુઃખ છે, બાકી તો દુઃખની ગંધે નથી, આત્મામાં નામ નિશાન નથી. આત્મા દુઃખી છે એવું નામ પાડી શકાય એવું નથી આત્માને, સુખી છે એવું ગમે એ નામ પાડો, સુખનો સાગર કહો, પણ આત્મા દુઃખી છે એ નામ પાડી શકાય એવું એકનું અપરિમિત સુખ ભર્યું છે એ કઈ રીતે સમજાય એવું રહસ્ય સદગુરુના વચનોમાં રહેલું છે. તે રહસ્ય આ જીવ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે એવું રહસ્ય છે. એ ખરો મુમુક્ષુ જીવ છે તે એમને એમ ઉપર ઉપરથી સાંભળીને ચાલ્યો જતો નથી, એને ખબર છે કે આ જે કહેનાર છે એને વસ્તુનું સ્વરૂપ જોયું છે અને વસ્તુનું સ્વરૂપ જે દર્શાવે છે એ મને દેખાતું નથી, ત્યાં સુધી મારા જ્ઞાનને રાગ રસનું આવરણ છે, જ્યાં સુધી મારી સાવધાની જગતના કાર્યોમાં ઊભી છે ત્યાં સુધી મારી સાવધાની મારા આત્મહિતમાં જવાની નથી. સાવધાની એ ખરે બે બાજુ થતી નથી, કાં તો જીવ સંયોગોમાં સાવધાન રહે ને કાં આત્મામાં સાવધાન રહે, બે જગ્યાએ સાવધાન રહેવાતું નથી. સંયોગોની સાવધાની આત્માને સ્વરૂપ સન્મુખ થવા દે ને, અને જે આત્મામાં સન્મુખ થયો એને ઉદયમાં પરિણામ જાય તો પણ એને ઉદયના પરિણામમાં સાવધાની નહીં હોવાને લીધે એટલું નુકસાન થતું નથી જેટલું સાવધાનીપૂર્વક જાય છે એને નુકસાન થાય છે. એટલે એને બહિર્મુખતા થતી નથી એમ કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિને અંતર્મુખતા થતી નથી અને સમ્યક દ્રષ્ટિને બહિર્મુખતા થતી નથી, કેમ કે બંનેની સાવધાની માફી છે. કોઈ એમ કહે કે પણ એ તો જ્ઞાનીની વાત છે ને, પણ તારે તો અત્યારથી કંઈક ફેર તો પાડવો પડવો જોઈએ કે નહીં. તને એને નિરંતર સ્વરૂપની સાવધાની છે, તને ક્યાં ક્યાં તો સાવધાની આવવી જોઈએ. જ્યાં જ્યાં તીવ્રતા થાય, અનુકૂળતાના રસની કે પ્રતિકૂળતાના રસની તીવ્રતા થાય, ત્યાં તને સાવધાની તો આવવી જોઈએ કે આ પરિણામ સંયોગના રસમાં ઊંડું 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 ઉતરે છે, એટલું આત્માથી દૂર જવાય છે. એવી એને અંદર માં કઈ જાગૃતિ આવવી જોઈએ. આખો ગ્રંથ છે આ, એ મુખ્ય આ વિષય ઉપર છે. મુમુક્ષુ જીવના પરિણામ કેવા થાય તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એ વિષય ઉપરનું આ મુખ્ય શાસ્ત્ર છે એમ કહીએ તો ચાલે. એટલે ખરો મુમુક્ષુ શું કરે એ વાત લીધી છે કે સદગુરુના ગંભીર વચનો ઉપર ઉપરથી ન સાંભળે, બહુ ધ્યાન આપે, ઘણું લક્ષ આપે, બીજા બધેથી લક્ષ છૂટી જાય એ વખતે, અને એક શ્રી ગુરુ શું કહે છે એના ઉપર એનું લક્ષ જાય. એટલું તો એ સાંભળવાના ટાણે વજન આપે, સાંભળ્યા પછી એ વિષય છૂટી ન જાય, એટલે સાંભળતી વખતે જ એટલો રસ એને લીધો છે કે એની લાળ લંબાયા કરે. કોઈ પણ ઉદયમાં એવું છે કે જે ઉદયમાં તીવ્ર રસ આવે એના પરિણામની લાળ લંબાયા વિના રહેતી નથી, કેમ કે રસ છે એ ચીકણો છે, રસ પોતે ચીકણો છે. તો અહીંયા રાગનો રસ ઉદયમાં જેટલો ચાલ્યો તો એની લાળ લંબાશે, અહીંયા શ્રી ગુરુ આત્મા સંભળાવે છે એમાં તે તીવ્ર રસ લીધો, તો એ વિચારોની લાળ લંબાયા વિના રહેશે નહીં. એ મંથનમાં એનો ઉપયોગ થાય છે. ઘણા એ પૂછે છે તમારે શું કરવું, શું કરવું, વાંચવું કે સાંભળવું, વધારે સાંભળવું કે વધારે વાંચવું. વાંચવું હોય કે સાંભળવું હોય, પણ એના કરતા ચિંતનનું પ્રમાણ વધારે હોવું જોઈએ. જેટલો કાળ વાંચવામાં જાય અથવા જેટલો કાળ સાંભળવામાં જાય, કોઈને વાંચવામાં રસ આવે, કોઈને સાંભળવામાં રસ આવે, બે પ્રકાર હોય છે. તો એનાથી એના ચિંતનનો કાળ ઓછામાં ઓછો 3-4 ગણો જોઈએ. કેટલો? આમ તો 8 ગણો જોઈએ, રૂપિયે 2 અને વાંચન કે શ્રવણ હોવું જોઈએ, અને આ 7-8 અને એને 14 ની બાકીના 14 ને એને ચિંતન હોવું જોઈએ. એક આખો તત્વ વિચારનો સમય લઈએ તો એને 2 આની ભાગમાં વાંચન અને કે શ્રવણ હોવું જોઈએ. પણ એટલું બધું હાથ 2 આની 14 થાય, એટલું બધું ન થાય તો 3-4 ગણું તો ઓછામાં ઓછું ચિંતન આવું જોઈએ. જો એમ ન રહે તો એનું વાંચ્યું સાંભળ્યું કાંઈ સફળ થાય નહીં, નીકળી જાય, રહે નહીં અંદર, કાંઈ અંદર ઉતરે નહીં કાંઈ. આ અંદર ઉતારવા માટેનો કાળ પરિમાણ છે. કેમ આમ, અને આ તો કઈ પરાણે તો થાય નહીં, કરવા માંગે તો કોઈ પરાણે કરવા માંગે તો આવું થાય નહીં, તો કેમ સહેજે થાય કે એને રસ હોય. તો જે જ્ઞાની પુરુષોના વચનોનું અધ્યયન કરવામાં આવે છે, પરિચર્યન કરવામાં આવે છે, એમાં જો એને રસ હોય તો એ ચાલે ચિંતવન. એનું આજે શું આવ્યું મગજમાંથી નીકળે નહીં, જતું 1 કલાક વાંચ્યું હોય તો એને જલ્દી નીકળે નહીં અંદરથી વાત. આમાંનું ઊંડાણ શું છે, આનું રહસ્ય શું છે, આમાં મૂળ આત્મતત્વ સમજાવવાની વાત કેવી રીતે શ્રી ગુરુ કહે છે, જ્ઞાની કહે છે, એનું એને ઊંડું મંથન, ખરો મુમુક્ષુ હોય તો એને ઊંડું મંથન ચાલે, ખૂબ ઊંડું ચાલે, ઊંડું એટલું ચાલે કે બીજો જે ઉદય ચાલે છે એની અંદર એને રસ ઘટી જાય. આ તો ઉદય પૂરો થયો, વાંચનનો કે શ્રવણનો ઉદય પૂરો થયો, પછી બીજો ઉદય ચાલુ થઈ જવાનો છે. હવે એ ઉદયમાં જો તું રસથી જોડા તો આ છૂટી જશે, આનો રસ ચાલુ રહ્યો તો ઓલાના રસમાં કાપ પડશે, ઉદયની પ્રવૃત્તિ થશે. હાલતો ઘરે જઈશ પણ ઉદય ચાલતો હશે, તો એની અંદર આખો જે ઉદયના રસમાં કાપ પડે છે ત્યારે એને દર્શન બહુ મંદ થાય. આ તત્વ વિચારણા છે કે જેમાં દર્શન બહુ મંદ થાય, દર્શનમાં મંદ થાય ત્યારે આપો પણ આત્મ સ્વરૂપ સમજાય, આત્મ સ્વરૂપનો ભાવ ભાસે, અવભાસન થાય પોતાના નિજ મૂળ સ્વરૂપનો, મૂળ નિજ સ્વરૂપ એનું અવભાસન થાય, એવી પૂર્વ ભૂમિકાની, સમ્યક દર્શન પહેલાની ભૂમિકાની નિર્મળતા થાય. પણ જો આ પ્રકારે સુવિચારણા હોય તો થાય, નહીતર ઉપર ઉપરથી સાંભળી આઈને આઈ મૂકીને હાલતો થાય. આ તમારો આઈને આઈ ભાઈ, આપણે કાંઈ હારે લઈ જતા શું કે, આ તમે અત્યાર સુધી આપ્યો આ આઈને આઈ મૂક્યું, હવે અમારે કાંઈ હારે લઈ જવું નથી, એને કઈ વિચારણા ચાલે નહીં. પછી એની જે ઉદયની ઘટમાળ છે એમાં ગોઠવાઈ જાય ને એમાં ઘૂંચાઈ જાય, અને પેલી વાત તો જાણે ધર રહી ગઈ, એ રીતે કોઈ દિવસ કામ થાય ક્યાં, મુમુક્ષુતા પણ નથી. ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને, એટલે અંતર્મુખ થવાના માર્ગને શોધી કાઢે છે. અહીં સુધી બધે શુભ ભાવ ચાલે છે, સાંભળવું, વાંચવું, વિચારવું, અને એ જે જે શુભ ભાવ ચાલે છે એમાં હજી બહિર્મુખ પ્રવૃત્તિ છે. એ બહિર્મુખ પણ છૂટીને અંતર્મુખ થવું તે મૂળ માર્ગ છે. મૂળ માર્ગ કોને કહેવો? અંતર્મુખ થવું તે મૂળ માર્ગ છે, અને એ અંતર્મુખ કેમ થવું એ શોધી કાઢે છે. જ્ઞાનને વેદે તે અંતર્મુખતા છે, એ પોતાના સુવિચારણામાંથી જ્ઞાનની ભૂતપૂર્વ ભૂમિકાની નિર્મળતામાં જ્ઞાન વેદન શું ચીજ છે એ જ્ઞાનમાં શોધી કાઢે છે, જ્ઞાનમાં એ જાણ પકડે છે, અને આમ અંતર્મુખ થવાય છે એ વાત એના લક્ષ્ય પર આવે છે ત્યારે એ અંતર્મુખ થવાનું બળ એને વધે છે અને અંતર્મુખ થઈ શકે છે. એ રીતે અહીંયા પુરુષાર્થની વાતની સાથે વિચારણાને મેળવી લીધી છે, મંથનની વાત મેળવી લીધી છે. Okay.